એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે ભૂતકાળના પડછાયા અને વર્તમાનની જે જટિલતાઓ છે ને એને બહુ જ સરસ રીતે વણે છે. હું વાત કરી રહી છું અમેરિકન લેખિકા સ્યુ મિલરની જાણીતી કૃતિ વાઇલ આઈ વોઝ ગોનની.
હા, સ્યુ મિલર, એમનું નામ સાંભળ્યું છે. એમની કૃતિઓ ઘણીવાર મધ્યમ વર્ગીય જીવનની અંદરની ઉથલપાથલ પર હોય છે, ખરું ને?
બિલકુલ. સ્યુ મિલર 1943માં જન્મેલા, એ ખાસ કરીને સ્ત્રીઓના મનોજગતને, એમની ભાવનાત્મક દુનિયાને એટલી સૂક્ષ્મતાથી પકડે છે કે વાત ન પૂછો. એમની વાર્તાઓમાં પેલી વ્યક્તિગત ઈચ્છાઓ હોય, પછી નૈતિક જવાબદારીઓનો ખ્યાલ હોય, અને સમાજ શું કહેશે એની અપેક્ષાઓ, આ બધા વચ્ચેનો જે તણાવ છે ને એ મુખ્ય હોય છે.
બરાબર. એટલે ઊંડાણપૂર્વકનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ જોવા મળે છે એમ કહી શકાય. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે ભૂતકાળના પડછાયા અને વર્તમાનની જે જટિલતાઓ છે ને એને બહુ સરસ રીતે વણે છે. હું વાત કરી રહી છું અમેરિકન લેખિકા સ્યુ મિલરની જાણીતી કૃતિ વાઇલ આઈ વોઝ ગોનની.
હા, સ્યુ મિલર એમનું નામ સાંભળ્યું છે. એમની કૃતિઓ ઘણીવાર મધ્યમવર્ગીય જીવનની અંદરની ઉથલપાથલ પર હોય છે, ખરું ને?
બિલકુલ. સ્યુ મિલર 1943માં જન્મેલા એ ખાસ કરીને સ્ત્રીઓના મનોજગતને, એમની ભાવનાત્મક દુનિયાને એટલી સૂક્ષ્મતાથી પકડે છે કે વાત ન પૂછો. એમની વાર્તાઓમાં પેલી વ્યક્તિગત ઈચ્છાઓ હોય, પછી નૈતિક જવાબદારીઓનો ખ્યાલ હોય, અને સમાજ શું કહેશે એની અપેક્ષાઓ, આ બધા વચ્ચેનું જે તણાવ છે ને, એ મુખ્ય હોય છે.
બરાબર. એટલે ઊંડાણપૂર્વકનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ જોવા મળે છે એમ કહી શકાય.
ચોક્કસ. મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ, પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે, કેવા ભાવો અનુભવે છે, એ બધું જ આપણને સ્પષ્ટ દેખાય. અને પુખ્ત જીવનમાં જે નૈતિક ગૂંચવણો આવે એને પણ એ બહુ નિડરતાથી તપાસે છે.
રસપ્રદ. અને આ સ્પેસિફિક પુસ્તક વાઇલ આઈ વોઝ ગોન એ ક્યારે આવેલું?
આ નવલકથા 1998-99માં આવી અને મતલબ તરત જ ખૂબ સફળ થઈ.
ઓહ,
બેસ્ટ સેલર તો બની જ. પણ 2000માં તો પેલું ઓપરાનું બુક ક્લબ છે ને,
હા હા, ઓપરા વિન્ફ્રેનો,
એમાં પણ પસંદગી પામી. એ તો બહુ મોટી વાત કહેવાય એ સમયે.
બહુ જ મોટી વાત.
શૈલીની વાત કરીએ તો આ આમ તો મનોવૈજ્ઞાનિક અને ઘરેલું સાહિત્ય કહેવાય, પણ એમાં થોડા રોમાંચક એટલે કે થ્રિલર જેવા તત્વો પણ છે. વાર્તા પકડી રાખે છે. એટલે માત્ર પારિવારિક ડ્રામા નથી, કશુંક બીજું પણ છે.
હા.
અને સમયગાળો છે 20મી સદીના અંત ભાગનો, અમેરિકા. પેલી બેબી બૂમર પેઢીની સ્ત્રીઓ જ્યારે મધ્ય ઉંમરે પહોંચી હતી અને પોતાના જીવનના નિર્ણયો પર પુનર્વિચાર કરી રહી હતી, એ સમયનું પ્રતિબિંબ છે.
સમજાઈ ગયું. તો આજના સંવાદમાં આપણે શું ખાસ જોવાના છીએ?
તો આજે આપણે આ નવલકથાના મુખ્ય કથાનક પર તો વાત કરીશું જ, સાથે પાત્રોનો ભાવનાત્મક વિકાસ કેવી રીતે થાય છે અને એના જે કેન્દ્રીય વિષયો છે, ભૂતકાળ, રહસ્યો, ઓળખ, લગ્ન જીવન, આ બધા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
સરસ. તો શરૂઆત ક્યાંથી થાય છે વાર્તાની? મુખ્ય પાત્ર કોણ છે?
ચાલો તો વાર્તા આપણને લઈ જાય છે જોઝેફિન બેકર પાસે, જેને બધા જો કહીને બોલાવ્યા છે.
જો?
હા. 52 વર્ષના છે, પશુ ચિકિત્સક છે અને મેસેચ્યુસેટ્સના એડમ્સ નામના એક નાનકડા શાંત શહેરમાં રહે છે.
એડમ્સ, સ્થળનું વર્ણન જ શાંતિ સૂચવે છે.
બરાબર. અને જોનું જીવન પણ પહેલી નજરે એવું જ શાંત અને સંપૂર્ણ લાગે. એની પોતાની સફળ વેટનરી પ્રેક્ટિસ છે.
અચ્છા.
એનો પતિ ડેનિયલ એ ખૂબ દયાળુ અને સમજદાર મિનિસ્ટર એટલે કે પાદરી છે. એમનું લગ્ન જીવન પ્રેમાળ છે. 3 દીકરીઓ છે.
એટલે બધું જ ગોઠવાયેલું. સ્થિરતા, માન સન્માન, ઘરની શાંતિ, જે કદાચ એણે પોતે જ કાળજીપૂર્વક બનાવ્યું હશે.
બરાબર. એક સુરક્ષિત દુનિયા એણે જાણે ઘડી કાઢી છે. પણ પછી?
હા, પણ પછી શું? કારણ કે વાર્તામાં વળાંક તો આવવાનો જ.
એ વળાંક આરે છે એલી મેહ્યુ નામના એક નવા ક્લાયન્ટના રૂપમાં. એ પોતાના કૂતરાને લઈને જોના ક્લિનિકમાં આવે છે.
એલી મેહ્યુ? અને આ કોઈ સામાન્ય મુલાકાત નથી રહેતી. એમની નજર મળે છે અને બંને એક ક્ષણમાં જ એકબીજાને ઓળખી જાય છે.
ઓ, એટલે આ એલી કોઈ ભૂતકાળનું પાત્ર છે.
હા, એલી એ જો ભૂતકાળનો, એણે દબાવી દીધેલા ભૂતકાળનો એક જીવતો જાગતો હિસ્સો છે. અને એનું આમ અચાનક પાછું આવવું, એ જો એ વર્ષોથી જે શાંતિ જાળવી રાખી હતી એના પાયા હચમચાવી દે છે.
અહીંથી જ ખરી કશ્મકશ શરૂ થાય છે એમને.
હા, વર્તમાનની સ્થિરતા અને ભૂતકાળનું તોફાન.
બરાબર. જોનું ગોઠવાયેલું વર્તમાન અને એનો પેલો અસ્તવ્યસ્ત રહસ્યોથી ભરેલો ભૂતકાળ, એ બંને સામસામે આવી જાય છે. એલીના આવવાથી જો જાણે ભૂતકાળની એ બંધ ગલીઓમાં પાછી ખેંચાય છે.
તો કેવો હતો એ ભૂતકાળ? શું હતું એ ગલીઓમાં?
એ માટે આપણે ફ્લેશબેકમાં જોવું પડે. સમય છે 1960ના દાયકાનો અંત. સ્થળ છે કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ.
કેમ્બ્રિજ?
હા, હાર્વર્ડ અને MIT વાળું, બૌદ્ધિક રીતે બહુ સક્રિય જગ્યા.
હા.
અને ત્યારે જો જોય તરીકે ઓળખાતી એ યુવાન હતી, આવેગી હતી, બંડખોર હતી. એણે પોતાનું પહેલું લગ્ન તોડી નાખ્યું હતું અને એક સામૂહિક ઘરમાં એટલે કે કમ્યુનમાં રહેતી હતી.
ઓહો, 60નો દાયકો અને કમ્યુન લિવિંગ, એ તો આખો અલગ જ માહોલ હશે.
બિલકુલ. ક્રાંતિકારી રાજકારણની વાતો થાય, બૌદ્ધિક ચર્ચાઓ થાય, અને હા, થોડી વ્યક્તિગત બેદરકારી પણ ખરી. એ કમ્યુનમાં અમુક મુખ્ય પાત્રો હતા.
કોણ કોણ?
એક તો આ એલી મેહ્યુ, ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ, બુદ્ધિશાળી, જાણે એ આખા ગ્રુપનો લીડર જેવો. પછી હતી ડાના જેબ્લોન્સ્કી, દેખાવડી પણ અંદરથી ખૂબ અશાંત, સેક્સ્યુઅલી પ્રોવોકેટિવ.
અચ્છા.
અને ત્રીજો હતો લેરી, જે ડાનાના પ્રેમમાં પાગલ હતો, એકતરફી પ્રેમ.
આ પાત્રો વચ્ચેના સંબંધો જટિલ લાગે છે.
અને એ ભૂતકાળનો અંત એક દુર્ઘટનાથી આવ્યો. ડાના જેબ્લોન્સ્કીની હત્યા થઈ જાય છે.
શું હત્યા?
કર થાય છે અને એને સજા પણ થઈ જાય છે.
પણ તમે કહ્યું પોલીસ માટે વર્ણ ઉકેલાયેલી, એનો અર્થ?
એનો અર્થ એ કે ખરી વાત કંઈક જુદી હતી, જે ફક્ત બે જ વ્યક્તિ જાણતી હતી, જો એટલે કે એ સમયની જો અને એલી.
શું જાણતા હતા એ લોકો?
હત્યાની રાત્રે જોએ એલી અને ડાના વચ્ચેનો ઝઘડો જોયો હતો. એલીએ ડાના પર હાથ ઉપાડ્યો હતો, હિંસા થઈ હતી.
બાપ રે, તો પછી જોએ પોલીસને કેમ ન કહ્યું?
ડર અને કદાચ પેલી કમ્યુન પ્રત્યેની ખોટી વફાદારી. એણે મૌન રહેવાનું પસંદ કર્યું અને આ ભયાનક રહસ્ય, આ મૌન એણે અને એલીએ 30 વર્ષ સુધી સાચવી રાખ્યું.
30 વર્ષ! આટલો મોટો બોજ લઈને જીવવું અકલ્પનીય છે. આ મૌન જ એના જીવનનો સૌથી મોટો પડછાયો બની ગયો હશે.
બરાબર. અને હવે 30 વર્ષ પછી એ પડછાયો, એ ભૂતકાળનો સાક્ષી એલી એની સામે આવીને ઊભો છે.
સ્વાભાવિક છે કે જો આખી વાત એના પતિ ડેનિયલથી છુપાવે છે.
હા, શરૂઆતમાં તો બહાનું એલીના કૂતરાની સારવારનું હોય છે, પણ પછી ધીમે ધીમે મુલાકાતો ઇરાદાપૂર્વકની બનતી જાય છે.
એટલે જો એલી તરફ ખેંચાઈ રહી છે, પણ આ આકર્ષણ શેના કારણે હશે? ખાલી જૂની ઓળખાણ કે પછી?
મને લાગે છે કે આ માત્ર જૂની ઓળખાણ કે રોમેન્ટિક આકર્ષણ નથી. શું લાગે છે તમને?
મને લાગે છે કે એલી એના માટે પેલી જોઈનું પ્રતીક છે. એ યુવાન, જુસ્સાદાર, જોખમ લેનારી છોકરી જે એ ક્યાંક અંદર દબાવી ચૂકી હતી.
હા, બરાબર.
એલી જાણે એ ભૂલાઈ ગયેલા સ્વ સાથેનું, એ ભૂતકાળ સાથેનું એક જીવંત જોડાણ છે. એના સ્થિર પણ કદાચ થોડા એકધારા જીવનમાં એલીનું આવવું એને ફરીથી જીવંત હોવાનો અહેસાસ કરાવે છે, રોમાંચ જગાવે છે. અને આજ એના મનમાં પેલું આંતરિક યુદ્ધ શરૂ કરે છે.
કેવું યુદ્ધ?
એક તરફ અપરાધ ભાવ છે, પોતાના પતિ પ્રત્યે, દીકરીઓ પ્રત્યે, પોતે જે બની છે એ જો પ્રત્યે. અને બીજી તરફ છે પેલી તીવ્ર ઈચ્છા.
કઈ ઈચ્છા?
ફરીથી એ યુવાનીનો જુસ્સો, એ રોમાંચ, એ ખતરો અનુભવવાની ઈચ્છા. જાણે એ ભૂતકાળના ખતરનાક પણ આકર્ષક મોજા એને બોલાવી રહ્યા છે.
આ આંતરિક સંઘર્ષ આજ તો નવલકથાનું હાર્દ છે, અને અહીંથી જ આપણે એના ગહન વિષયો પર વાત કરી શકીએ. પહેલો વિષય તો સ્પષ્ટ જ છે, ભૂતકાળની પકડ.
હા, શું આપણે ખરેખર ભૂતકાળથી ભાગી શકીએ?
એ જ સવાલ છે. ભલે આપણે ગમે તેટલું સરસ વર્તમાન બનાવી લઈએ, શું ભૂતકાળ પીછો છોડે છે? નવલકથામાં એક વિચાર છે કે ભૂતકાળ આપણી સાથે પત્યો નથી, ભલે આપણે માનીએ કે આપણે તેની સાથે પતી ગયા છીએ. જોનો અનુભવ આજ કહે છે, ખરું ને?
બિલકુલ. ભૂતકાળના નિર્ણયો, કરેલા કામ, છુપાવેલા રહસ્યો એ વર્તમાન પર અસર કરે જ છે. અને આજ આપણને બીજા મુદ્દા પર લાવે છે, ઓળખ, પેલો વિભાજિત સ્વનો ખ્યાલ.
ડિવાઇડેડ સેલ્ફ, એટલે કે જો અને જોઈ, શું એ બે અલગ વ્યક્તિઓ છે?
કે પછી એટ જ વ્યક્તિના બે પાસા છે જે સમય અને સંજોગો મુજબ બહાર આવે છે? નવલકથા પૂછે છે, શું આપણે ખરેખર બદલાઈ જઈએ છીએ કે આપણા અમુક હિસ્સાઓને ફક્ત દબાવી દઈએ છીએ?
અને જો પોતે પણ આ ગડમથલમાં છે, એ વિચારે છે કે હું ખરેખર કોણ હતી તે ભૂલી ગઈ હતી, જાણે એણે પોતાની જાતનો એક ભાગ ગુમાવી દીધો હોય.
અને લેખિકા સ્યુ મિલર આ જટિલ મનોસ્થિતિને બહુ કુશળતાથી રજૂ કરે છે, એમ તમે કહ્યું હતું.
હા, એ ત્રીજો પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણ વાપરે છે, એટલે કે આપણે મોટાભાગે વાર્તા જોની આંખોથી જોઈએ છીએ. એના વિચારો, એની લાગણીઓ, એનો ડર, એની ઈચ્છા, બધું આપણને સીધું અનુભવાય છે.
આનાથી વાચક જો સાથે વધારે જોડાઈ શકે.
બરાબર. અને લેખિકા વર્તમાન અને ભૂતકાળ વચ્ચે એટલી સહજતાથી આવજા કરે છે, જાણે બંને સમય એક સાથે જ ચાલી રહ્યા હોય. એ બતાવે છે કે ભૂતકાળ કઈ રીતે સતત વર્તમાનને ઘડી રહ્યો છે.
અને જેમ જેમ જો અને એલી વધુ નજીક આવે છે, તેમ તેમ શું બને છે?
તેમ તેમ એમની ભાવનાત્મક નિકટતા શારીરિક સંબંધમાં પરિણમે છે. લગ્નેતર સંબંધ શરૂ થાય છે.
ઓહ, એટલે એ સીમા ઓળંગી જાય છે.
હા, અને આ કૃત્ય એના માટે એક તરફ રોમાંચક છે પણ બીજી તરફ એને અપરાધભાવથી ભરી દે છે.
કારણ કે આ ફક્ત પતિ સાથેનો વિશ્વાસઘાત નથી.
ના, આ એણે પોતે જે જો બનાવી હતી, જેણે સ્થિરતા, નૈતિકતા, જવાબદારીને મહત્વ આપ્યું હતું, એની સાથેનો પણ વિશ્વાસઘાત છે. જાણે એ પોતાની જાતને જ દગો દઈ રહી છે.
અને આની અસર એના લગ્ન પર તો પડતી જ હશે. ડેનિયલ, એનો પતિ, એને કંઈ ખ્યાલ આવે છે?
ડેનિયલ ખૂબ સંવેદનશીલ છે. એને ચોક્કસ હકીકતની ભલે ખબર ન હોય પણ જોમાં જે બદલાવ આવ્યો છે, જે અંતર વધી રહ્યું છે, એ પારખી જાય છે. એમની વચ્ચે એક અકથિત ઉદાસી, એક ઠંડક પ્રસરી જાય છે. જોનું રહસ્ય એમના સંબંધમાં ઝેરની જેમ બળે છે.
આ લગ્ન જીવન અને રહસ્યોના વિષયને લેખિકા બહુ બારીકાઈથી ચિત્રે છે એવું લાગે છે.
હા, પ્રેમ અને મર્યાદાઓ, સુરક્ષા અને પ્રામાણિકતા, શું સ્થિર સંબંધ માટે વ્યક્તિએ પોતાની અસલિયત છુપાવી પડે? જોને પણ આ સવાલ થાય છે. એને સમજાય છે કે સલામતી અને સુખ એક જ વસ્તુ નથી.
કદાચ એણે વર્ષો સુધી સલામતીને જ સુખ માની લીધું હતું.
બની શકે. અને નવલકથા વફાદારી પર પણ સવાલ ઉઠાવે છે. શું વફાદારી એટલે ફક્ત શારીરિક સંબંધ ન સાચવવો, કે પછી ભાવનાત્મક પ્રામાણિકતા, એકબીજા સાથે ખુલ્લા રહેવું, એ વધુ જરૂરી છે?
સાચી વાત.
એક બીજો વિચાર પણ છે કે પ્રેમ ફક્ત કોઈને ઈચ્છવા વિશે નથી, તે તેમને વારંવાર પસંદ કરવા વિશે છે, ભલે તે મુશ્કેલ હોય. આ ડેનિયલ સાથેના એના સંબંધની ગુણવત્તા બતાવે છે, જે એના વર્તમાન કૃત્યથી તદ્દન વિપરીત છે.
અને રહસ્યો વિશે શું? એ કઈ રીતે સંબંધોને અસર કરે છે?
લેખિકા બતાવે છે કે રહસ્યો કેવી રીતે ક્ષય કરે છે, કોરી ખાય છે, જોને પોતાનું જ ઘર પારકું લાગે છે, એ પોતાના સુખી જીવનમાં અતિક્રમણ કરનાર જેવી અનુભવે છે.
એ વિચારે છે, રોજબરોજની સામાન્ય વસ્તુઓ પર બનેલું જીવન, અને હું મારા રહસ્યો સાથે તેમાં અતિક્રમણ કરનાર હતી, કેટલી એકલતા હશે આ અનુભવમાં.
બિલકુલ. આ બધી ગડમથલ વચ્ચે પાત્રોનો વિકાસ પણ થાય છે, જો ધીમે ધીમે સત્યનો સામનો કરવા તરફ પીડાદાયક રીતે વધે છે. ડેનિયલ અજાણતા દુઃખ તરફ ધકેલાય છે.
અને એલી?
એલી, એ તો અંત સુધી પોતાની જાતને બચાવતો અસ્પષ્ટ જ રહે છે. અને ડાના ભલે મૃત્યુ પામી છે પણ એની યાદ આખી વાર્તા પર છવાયેલી રહે છે.
આખરે શું જોને કોઈક પ્રકારનો ઉકેલ મળે છે? કોઈક સમજણ આવે છે?
હા, એને એક કડવી સચ્ચાઈ સમજાય છે. એને લાગે છે કે એલી સાથેનો સંબંધ એ ભૂતકાળની પેલી નૈતિક ભૂલનું જ પુનરાવર્તન છે.
એટલે કે ફરીથી સત્યને બદલે રહસ્યની ઈચ્છાને પસંદ કરવા.
બરાબર. આ સમજ એને હચમચાવી દે છે અને એ એલી સાથેનો સંબંધ તોડી રાખે છે. પણ
એટલું પૂરતું નથી. ભૂતકાળનો બોજ તો હજી ઉતર્યો નથી.
ના, એટલે એ એક બહુ મોટો હિંમત ભર્યો નિર્ણય લે છે.
શું?
ડેનિયલ સામે બધું જ કબૂલી લેવાનો.
બધું જ? મતલબ એલી સાથેનો સંબંધ અને પેલું 30 વર્ષ જૂનું રહસ્ય પણ?
હા, ડાનાની હત્યાની રાત્રે શું જોયું હતું એ સહિત બધું જ આ નવલકથાની પરાકાષ્ઠા છે. એક ભાવનાત્મક વિસ્ફોટ.
ઓ માય ગોડ, ડેનિયલ પર આની શું અસર થઈ હશે? એ તો ભાંગી જ પડ્યો હશે
સંપૂર્ણપણે. એના માટે સૌથી મોટો ઘા એ લગ્નેતર સંબંધ નહોતો પણ પેલું 30 વર્ષનું મૌન હતું.
સાચી વાત છે. એ જાણવું કે તમારી પત્ની, જેને તમે આટલો પ્રેમ કરો છો, ઓળખો છો, એ આવું ભયાનક રહસ્ય છુપાવીને જીવી રહી હતી, વિશ્વાસના ચૂરે ચૂરા થઈ જાય.
આ એક વિશ્વાસઘાત સંબંધ નહોતો, તે 30 વર્ષનું મૌન હતું. એનો વિશ્વાસ કદાચ હંમેશ માટે તૂટી જાય છે.
આ કબૂલાત પછી શું જો એલીનો પણ સામનો કરે છે?
હા, એ એલીને સ્પષ્ટ કહે છે કે તે માને છે કે ડાનાના મૃત્યુ માટે એ જવાબદાર છે. અને એલીનો જે સ્વાર્થી અને ચાલાકી ભર્યો જવાબ મળે છે, એનાથી જોના મનની છેલ્લી શંકા પણ દૂર થઈ જાય છે.
તો આ કબૂલાતનું પરિણામ શું આવે છે? ડેનિયલ શું કરે છે?
પરિણામો ગંભીર છે. ડેનિયલ આઘાત અને પીડામાં જોને ઘર છોડી દેવાનું કહે છે.
એટલે એમનું લગ્ન તૂટી જાય છે.
હા, જે સ્થિર દુનિયા જોએ બનાવી હતી તે પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. ઘર, લગ્ન, સન્માન બધું જતું રહે છે.
આ તો બહુ મોટો ફટકો છે. પણ શું આમાંથી કંઈક સારું નીકળે છે, પ્રાયશ્ચિત જેવું?
કદાચ. આ વિનાશ વચ્ચે જો એક મહત્વનું પગલું ભરે છે. એ લેરીના કેસને ફરી ખોલાવવા માટે વકીલનો સંપર્ક કરે છે.
લેરી, પેલો યુવક જેને ડાનાની હત્યા માટે સજા થઈ હતી?
હા, જો જાણે છે કે એની જુબાની એના રહસ્યને દુનિયા સામે લાવશે, એના પર કલંક લાગશે, લોકો એને અન્યાય સામે ચૂપ રહેનારી સ્ત્રી તરીકે જોશે.
તેમ છતાં યા પગલું ભરે છે.
હા, આ એની નૈતિક જવાબદારી સ્વીકારવાની, ભૂલ સુધારવાની દિશામાં એક મોટું કદમ છે.
તો અંત કેવો આવે છે નવલકથાનો? શું બધું બરાબર થઈ જાય છે?
ના, અંત કોઈ ફિલ્મી નથી. એકદમ વાસ્તવિક છે, થોડો અસ્પષ્ટ છે, કોઈ સરળ ઉકેલ નથી.
એટલે
જો, અને ડેનિયલ અલગ છે, ભવિષ્યમાં શું થશે એ ખબર નથી. સમાધાનની કદાચ પાતળી આશા છે, પણ ગેરંટી નથી. લેરી અને એલીનું શું થશે એ પણ ખુલ્લું રહે છે.
લેખિકા આપણને જવાબો નથી આપતા.
ના, પણ ધ્યાન કેન્દ્ર જો પર રહે છે. એણે પોતાનું ગોઠવાયેલું જીવન ગુમાવ્યું છે, પણ બદલામાં એણે કદાચ કંઈક વધુ મૂલ્યવાન મેળવ્યું છે. એક પીડાદાયક પણ જરૂરી સંપૂર્ણતા.
સંપૂર્ણતા
કેવી રીતે? પોતાના ભૂતકાળ જોઈ અને વર્તમાન જોને એક કરીને, પોતાના આખા ઇતિહાસના પરિણામો સાથે જીવવાનું પસંદ કરીને. એ હવે તૂટેલી છે, પણ કદાચ વધુ પ્રામાણિક છે. સલામતી ગઈ, પણ સત્ય તરફનું પહેલું પગલું ભર્યું છે.
ખરેખર આ વાર્તા યાદ અપાવે છે કે ભૂતકાળનો સામનો કરવો એ કેટલું જરૂરી છે. ભલે પીડાદાયક હોય, સત્યથી ભાગવાથી કશું મળતું નથી.
બરાબર. અને તે ઓળખની જટિલતા પર લાંબા ગાળાના સંબંધોમાં પ્રામાણિકતાના મહત્વ પર પણ વિચારવા પ્રેરે છે. શું આપણે ક્યારેય કોઈને પૂરેપૂરા જાણી શકીએ?
અને એક અર્થપૂર્ણ જીવન જીવવા માટે આપણા પોતાના સારા નરસા બધા પાસાઓને સ્વીકારીને એના પરિણામો ભોગવવાની હિંમત કેળવવી પડે છે. આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે.
ચોક્કસ, આ મુદ્દાઓ હંમેશા પ્રસ્તુત રહેશે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.